એક વાર જયસિંહ બેને વચમાં આ ક્લાસ લઈ લીધો હતો ત્યારે એમણે 9 થી 12 સૂત્ર એકદમ શોર્ટમાં કવર કર્યા હતા. આપણે એના જોડાની ડિટેલમાં અમુક આમાં બીજી માહિતીઓ છે શાસ્ત્રમાં, તેને ફરીથી આપણે કવર કરીશું. તો જો 9મા સૂત્રની આપણે શરૂઆત કરીએ છીએ. અબ સમ્યક જ્ઞાન કે ભેદ, હવે સમ્યક જ્ઞાનના ભેદ કહે છે. 9મું સૂત્ર, મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ. મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવલાની જ્ઞાન, એટલે જ્ઞાન કેટલા છે કે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન, એ 5 પ્રકારના જ્ઞાન છે. એ 5 જ્ઞાન એટલે કે જ્ઞાન છે. હવે જો અહીંયા ભેદો કેમ ન લીધા, જે એની પર્યાય છે ને, કુમતિ સુમતિ, કુશુદ્ધ કુશુદ્ધ, એ બધા કેમ ન લીધા, ખાલી 5 લીધા, 8 લેવા જોઈએ કે જ્ઞાની તો 8 પર્યાય હોય. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શુદ્ધ જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન, પછી મન ભય કેવો અને કુમતિ કુશુદ્ધ કો અવધિ. અહીંયા જો સમ્યક જ્ઞાનના ભેદ છે એટલે બધા કુજ્ઞાન નથી લીધા. એ કુજ્ઞાન ને અલગથી જે જ્ઞાન ની પર્યાયોમાં ગણવામાં આવે છે, અહીંયા એનું કોઈ સ્થાન નથી. બરાબર. હવે એક એક ની પરિભાષા આવે છે. મતિ જ્ઞાન ની પરિભાષા, મતિ જ્ઞાન કોને કહે છે કે 5 ઇન્દ્રિય ઓર મન કે નિમિત્ત દ્વારા અપની શક્તિ કે અનુસાર જો જ્ઞાન હોતા હે ઉસે મતિ જ્ઞાન કહે છે. બરાબર. 5 ઇન્દ્રિય અને મન ના નિમિત્ત થનારું જ્ઞાન એને મતિ જ્ઞાન કહે છે. એટલે કોઈ પણ પદાર્થ ને ઇન્દ્રિય અને મન દ્વારા જે ડાયરેક્ટ જાણ્યો એને મતિ જ્ઞાન કહે છે. એના પર વિશેષ વિચારણા આદિ જે થાય એને શુદ્ધ જ્ઞાન કહે. જો આપણે ઘંટ વાગ્યો, કાનથી સંભળાયો, એ અવાજ જે સંભળાયો એ મતિ જ્ઞાન, અને નિર્ણય થયો કે આ ઘંટ વાગ્યો એ શુદ્ધ જ્ઞાન. ખ્યાલ આવ્યો છે ને? કેમ કે આવો અવાજ એ ઘંટનો હોય છે એવું વિશેષ ચિંતન કોણે કર્યું? એ શુદ્ધ જ્ઞાન, એ મનના વિકલ્પો દ્વારા શુદ્ધ જ્ઞાનમાં થયું, તો એ શુદ્ધ જ્ઞાન. બરાબર. મતિ જ્ઞાન જનરલી જે ડાયરેક્ટ જ્ઞાન થાય 5 ઇન્દ્રિય મનનું, ડાયરેક્ટ એટલે ઇન્દ્રિયોના માધ્યમથી, પણ તો પણ એ પદાર્થોનું જાણવું એને મતિ જ્ઞાન કહે છે. એટલે જનરલી શોર્ટ લેવું જોઈએ અને એનું વિશેષ ચિંતન પછી આખું શુદ્ધ જ્ઞાનમાં થાય છે. ચાલો આગળ શુદ્ધ જ્ઞાનની પરિભાષા વાંચીએ. મતિ જ્ઞાન કે દ્વારા જાણે હુએ પદાર્થ કો વિશેષ રૂપે જાણવા એ શુદ્ધ જ્ઞાન. બરાબર. જેવી રીતના આપણે જે આખા ચિંતન જે આમ ચાલ્યા કરતા ને, આપણે એમ કહીએ ને કે જ્ઞાન ભમે છે આપણું, કંઈક કંઈ પણ એક વસ્તુ વિચાર કરવા બેસે તો જ્ઞાન ભમ્યા કરે છે. આ બધું શુદ્ધ જ્ઞાન છે. જે આખું પદાર્થોનું વિશેષ વિચાર કરવો, વિશેષ વિચાર કરવાની શક્તિ એ શુદ્ધ જ્ઞાનમાં છે. તો તત્વ વિચાર, તત્વ શ્રદ્ધાન ક્યાં થાય છે? એ શુદ્ધ જ્ઞાનમાં થાય. આત્માનો અનુભવ મતિ શુદ્ધ દ્વારા થાય છે. પણ જો મતિ જ્ઞાન દ્વારા જેના ચિંતન કરવા બેસો તો આ જ્ઞાન, આ જ્ઞાન જણાય છે જેનાથી હું બધું જાણું છું. એ ઇનિશિયલ જે વિકલ્પો છે બધા મનના નિમિત્તથી થનારા જ્ઞાનનો અવલંબન, એટલે ત્યાં મતિ જ્ઞાન પરોક્ષ છે. ખ્યાલ આવ્યો ને? જો થોડું કૃષ્ણતાથી સમજો, સમજો આપણે વિચાર કરવા બેઠા આત્મા કોણ છે, હું કોણ છું, આ બધું જે જણાઈ રહ્યું છે એ શું ચાલી રહ્યું છે, રાગ દ્વેષ ભાવો શું છે, એનું જ્ઞાન કઈ રીતે થયું છે? તો જો રાગ દ્વેષ ભાવો એ આત્માની ચારિત્રની વિકારી કરે છે, એનું જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન મૂળની પર્યાય છે. હું આત્મા છું એનું પણ જે જ્ઞાન થઈ રહ્યું છે તે જ્ઞાન મૂળની પર્યાય છે. શ્રદ્ધા ત્યારે શું કરે છે કે હું આ છું એમ કરીને પકડીને બેસી જાય. એની શરીર એ શરીર આદિમાં પકડીને બેઠ્યું, પછી હું જીવ છું એમાં એ કન્વર્ટ થાય છે. હવે મુખ્ય કામ ક્યાં થયું? બધું જ્ઞાનમાં થયું. કેમ કે ખરેખર જેટલા પણ જીવના વિચાર, વિચાર કરવાની જે શક્તિ છે, ગ્રાસ્પિંગ પાવર એને આપણે કહ્યું, કંઈક વાંચ્યું એનાથી સિદ્ધાંત સમજ્યા, કંઈક વિચાર કર્યો એનાથી આપણે વધારે ડિટેલમાં એને સમજ્યા, આ બધું જ્ઞાનમાં થાય. તો કયા જ્ઞાનમાં થાય છે? જે વાંચ્યું, સમજો અક્ષરો અહીંયાથી વાંચ્યા, બરાબર, કે જેવી રીતના શુદ્ધ જ્ઞાન, તો શુદ્ધ જ્ઞાન એ શબ્દ જે વાંચ્યો ચક્ષુ ઇન્દ્રિયથી વાંચ્યો ને, એટલું તો મતિ જ્ઞાન. પણ એ શુદ્ધ જ્ઞાનનો ભાવ શું છે એ શબ્દ અને એના અર્થને કોરિલેટ કરવું એ સૂચના. ખ્યાલ આવે છે કે તો હવે જે ચિંતન કરવા બેઠા આપણે કહીએ ને ભાવ શુદ્ધ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. ચિંતન કરવા બેઠા કે આજે જ્ઞાન જણાઈ રહ્યું છે એ હું જીવ છું, તો ત્યાં જે જ્ઞાન જણાઈ રહ્યું છે એ જાણવાનું કાર્ય મન દ્વારા, મન દ્વારા એ પ્રતિભાસ થવાનું કાર્ય મતી જ્ઞાનનું છે. અને આ હું છું, આનો આવો સ્વભાવ છે, એમાં આવા આના ગુણો છે, આજે બધું શુદ્ધ જ્ઞાનનું થાય એ પણ મનના વિકલ્પ દ્વારા થાય છે. કેમ કે જ્યાં હજી અનુભવ નથી થયો ત્યાં બધું પરોક્ષ છે, બરાબર. હવે જ્યાં એ વિકલ્પો પણ તૂટી જાય છે અને એ જે જ્ઞાન છે જ્ઞાનમય જ જીવ પોતે થઈ જાય તો એ જ પ્રત્યક્ષ અનુભવ છે. તો ત્યાં પ્રત્યક્ષતામાં મતિ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે અને શુદ્ધ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. હવે એને કોઈ મનના વિકલ્પની જરૂરત નથી. તો ત્યાં જે જણાઈ રહ્યું છે આ અનુભવ, બરાબર. હવે એવો ભેદ નથી, પણ આ તો ખાલી સમજાવવા માટે કે એ જે અનુભવ જણાઈ રહ્યો છે તો મતિ જ્ઞાન, અને એમાં જે વિશેષ આનંદ આવી રહ્યો છે શુદ્ધ જ્ઞાન, ત્યાં બેઉ સાથે સાથે જ છે. ખ્યાલ આવે? ખરેખર તો ત્યાં હવે શુદ્ધ જ્ઞાન જ, ભાવશુદ્ધ જ્ઞાન જ છે. ચાલો આગળ વધીએ. મતિ જ્ઞાન કે દ્વારા જાણેલો પદાર્થ તો વિશેષ છે જાણના શુદ્ધ જ્ઞાન. હવે આગળ અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન કોને કહે છે? કે જો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સહિત ઇન્દ્રિય યા મન કે નિમિત્ત બિના રૂપી પદાર્થો કો પ્રત્યક્ષ જાણતા હૈ તો અવધિ જ્ઞાન કહેતે હૈ. જે પદાર્થને જાણવા માટે આંખ અને મનની જરૂરતની જરૂરત જ ન પડે, એક પણ ઇન્દ્રિય અને મનની જરૂરત જ ન પડે, અહીંયા બેઠા બેઠા આત્માને ડાયરેક્ટલી જેવી રીતના સૌધર્મ ઇન્દ્ર સ્વર્ગમાં બેઠા છે, સ્વર્ગમાં બેઠા હોય અને અયોધ્યામાં કોઈ બાળ તીર્થંકરનો જન્મ થાય તેમની આંખેથી તો દેખાતું નથી, કાનથી કાંઈ એટલું જોરથી સંભળાતું નથી, તો જણાય છે કેવી રીતના કે સૌધર્મ ઇન્દ્રનો જન્મ થયો? કે અવધિ જ્ઞાનથી જણાય. અવધિ જ્ઞાનથી એટલે શું? એટલે એ જાતનો ઉપયોગ મૂકે તો એ ઇન્દ્રિય અને મનના નિમિત્ત વગર આત્માને ડાયરેક્ટલી અંદરથી એમ જાણે એવી પૂર્ણા થઈ કે હા જો ત્યાં આ વસ્તુ થઈ ગઈ. એ ડાઉટફુલ આપણે જેને સિક્સ્થ સેન્સ કહીએ ને, એ સિક્સ્થ સેન્સ ડાઉટફુલ જેવું છે કે હા કદાચ આવું કંઈક થયું, ચાલે એવો સંશય નથી, એકદમ ક્લિયર જ્ઞાન છે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એ આત્મા દ્વારા થનારું ડાયરેક્ટ જ્ઞાન એને અવધિ જ્ઞાન કહેવાય. એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું લિમિટેશન આવે છે કે કેટલા દ્રવ્યને જાણી શકે, કેટલા એરિયા સુધી જાણી શકે, કેટલા કાળ સુધી જાણી શકે અને કયા ભાવોને જાણી શકે, બરાબર. એનું લિમિટેશન છે. ના, ઓટોમેટિક નથી થતું, અને ધ્યાન નહીં અને મન પણ નહીં, ઉપયોગ લગાવે છે. ઉપયોગ લગાવવો પડે તો જ અવધિ જ્ઞાન થી. અવધિ જ્ઞાન ઇઝ લાઈક અ ટૂલ, દે હેવ ઇન ધેર ટૂલ બોક્સ. એમની પાસે જેવી રીતે આપણી પાસે મતિ શુદ્ધ જ્ઞાન છે, તો મતિ જ્ઞાન થી જાણ્યું, હવે એના પર આપણે વિચાર કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે. આપણે અવધિ જ્ઞાન ની ચર્ચા કરીએ છીએ, તો અવધિ જ્ઞાન ની વાત કરીએ તો અવધિ જ્ઞાન ઇઝ લાઈક અ ટૂલ ઇન ધ ટૂલ બોક્સ. હવે આપણી પાસે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન છે, તો જાણવાનું કાર્ય મતિ જ્ઞાન થી થાય છે. અમુક જે છે એમ કહે ને કે અબુદ્ધિપૂર્વક નું શુદ્ધ જ્ઞાન ચાલ્યા કરે છે બેકગ્રાઉન્ડ, પણ જયારે આપણે કોઈ વસ્તુ સારી છે ખરાબ છે આદિનો નિર્ણય કરવો હોય તો બુદ્ધિપૂર્વક એનો વિચાર કરવો પડે કે નહીં? જે રીતના સમજો કોઈ કોલેજ આપણે જોઈન કરવી હોય તો કોલેજની ફીસ શું છે, કેટલું દૂર થશે, એ બધા આમાં કયો કોર્સ સારો કયો કોર્સ સારો નથી એ આખું સ્ટડી કરવું પડે કે નહીં? બુદ્ધિપૂર્વક નું શુદ્ધ જ્ઞાન છે તો એનો આપણે ઉપયોગ લગાવવો પડે. એવી રીતના ઇન્દ્રએ પણ અવધિ જ્ઞાન નો ઉપયોગ લગાવવો પડે તો એ ખબર પડે. સૌથી પહેલું ઇમ્પલ્સ શું છે કે ત્યાં હલવા લાગ્યો એ મતિ જ્ઞાન થયું એમને. હવે એનાથી કંઈક થયું કે આ તો આવું કોણ છે કે જે મારું સિંહાસન ડોલાવે છે, તો અવધિ જ્ઞાન થી ઉપયોગ મૂકે છે તો ખબર પડે. ચાલો અચ્છા, ઔદિક જ્ઞાન થી ખાલી પૂતગલનું જ્ઞાન જ થાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થ ને જાણનારું જ્ઞાન, સામે વાળાના મનના વિચારો, આકાશ આદિમાં શું પરિવર્તન છે, ધર્મ અધર્મ આદિ નથી જાણી શકે, આત્માને નથી જાણી શકતા, ઔદિક જ્ઞાન ખાલી પૂતગલ ને જ જાણી શકે. હવે જેવી રીતના સમજો કે હા સર, રામ લક્ષ્મણ અને સીતા, તો રાવણ ક્યાં ગયા? નરક. લક્ષ્મણ ક્યાં ગયા? નરક. રામચંદ્રજી મોક્ષમાં ગયા. સીતા ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. હવે સ્વર્ગમાં જઈને એમને વિચાર આવ્યો કે ભાઈ નથી, લક્ષ્મણ અને રાવણ જીવ ક્યાં છે? તો એ વિચાર તો આવ્યો, એ તો થયું શ્રુતમાં. હવે એમને કઈ રીતે ખબર પડી કે નરકમાં છે? ઔદિક ક્રાંતિ છે. ઔદિક ક્રાંતિ આત્મા ક્યાં છે? કેવી રીતે જાય? કેમ કે એ શરીર તો આવે છે, લક્ષ્મણ અને રાવણ નું શરીર તો છે, અને જીવ તો ઔદિક ક્રાંતિ ગણાતો નથી, તો ત્રીજી નરકમાં ગયા કેવી રીતે ખબર પડી? જો ઔદિક જ્ઞાન માં ત્રણ પ્રકાર આવે છે, આપણને પાછળ આવશે બધા, દેશાવધિ, કર્માવધિ, સર્વાવધિ. તો એ ઔદિક જ્ઞાન ની એટલી સૂક્ષ્મતા છે કે એક કર્મ નું પરિવર્તન પણ જાણી શકે છે. કર્મ પરમાણુ, તે કર્મ પરમાણુ ના આધારે જાણી શકે છે કે હા, જો આ જીવ છે આ કર્મ ને બાંધીને હવે અહીંયા ગયો છે. બાકી જીવ ને નથી જાણી શકતા ડાયરેક્ટલી, ખ્યાલ આવે છે ને, એ રૂપી પદાર્થ ને જ જાણી શકે છે. ચાલો હવે આગળ વધીએ. મનોપર્યાય જ્ઞાન કોને કહે છે? મનોપર્યાય જ્ઞાન, જો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કી મર્યાદા સહિત ઇન્દ્રિય અથવા મન કી સહાયતા કે વિના દૂસરે પુરુષ કે મન મેં સ્થિત રૂપી પદાર્થ કો પ્રત્યક્ષ જાણતા હૈ, ઉસે મનોપર્યાય જ્ઞાન કહે છે. જો હવે આમાં શું કહેવા માંગે છે કે એક તો કે ઇન્દ્રિય અને મન ના સપોર્ટ રહીત ડાયરેક્ટ આત્માની જાણ છે. સમજો, મને મનોપર્યાય જ્ઞાન છે. તો મનોપર્યાય જ્ઞાની ખાલી મુનિરાજો જોયું, મનોપર્યાય જ્ઞાન કોઈને બી નતા, એ રૂઢિધારી મુનિરાજો ને જોયું. ભૌતિક જ્ઞાન થઈ શકે તો સમજો, હું મુનિરાજ છું, મને મનોપર્યાય જ્ઞાન છે. અહીંયા બેઠા બેઠા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની મર્યાદા સહિત, સમજો મારી ક્ષેત્રની મર્યાદા 2.5 ફીટ છે, તો અહીંયા બેઠા બેઠા માનુષોત્તર પર્વત પર કોઈ જીવ હોય એના મનમાં શું વિચાર ચાલી રહ્યા છે એ આ મુનિરાજ નું જાણી શકવાની તાકાત હોય એને મનોપર્યાય જ્ઞાન કહેવાય. જો ઔદિક જ્ઞાન, એમાં પણ એવી શક્તિ છે કે અહીંયા બેઠા બેઠા 2.5 ફીટમાં શું થાય છે જાણી શકે, પણ કોને જાણી શકે? કે રૂપી પદાર્થને જ જાણી શકે, એટલે પૂતગલને જાણે. મનોપર્યાય જ્ઞાની કોને જાણે છે? કે મનના વિચારોને જાણે છે, સામે વાળાના મનના વિચારોને જાણે છે. પણ કોના સંબંધી વિચારો હોવા જોઈએ? કે એમના વિચારો પૂતગલ સંબંધી હોવા જોઈએ, ખ્યાલ આવે. હવે સામેવાળો વ્યક્તિ આત્માનો અનુભવ કરી રહ્યો છે, એના વિચારો પોતાના આત્મા સંબંધી છે, તો એને ન જાણી શકે. પણ સામેવાળો વ્યક્તિ કોઈ પણ પૂતગલ વિશે વિચાર કરતો હોય તો એ મનોપર્યાય જ્ઞાની મુનિરાજ જાણી શકે. સમજો, આપણે અહીંયા બેઠા છે, આપણે આપણા ઘરનો વિચાર કર્યો, આપણી ગાડીનો વિચાર કર્યો, આપણા પરિવારનો વિચાર કર્યો, તો વિદેશ ક્ષેત્રમાં બેઠા મુનિરાજ આપણા વિચારોને જાણી શકે. આપણે એમ કહે ને કે ભાઈ, આપણને સમજો કોઈ પાપના ભાવ થાય છે, તો એમ કહેવાય ને કે ભાઈ આટલા અનંત કેવી ભગવાન જાણે છે, તો તું આવા પાપના ભાવ શું કરે? આપણે એમ કહે ને કે કોઈનાથી કંઈક છૂટી રીતે કંઈક હું કરી નાખીશ, કંઈક સિક્રેટલી આમ હું કંઈક કરીશ, તો કોઈ વસ્તુ સિક્રેટ નથી, કેમ કે અનંત કેવડીઓ જાણે. અનંત કેવડીઓની સાથે બધા મનોપર્યાય મુનિરાજો પણ જાણે છે, ખ્યાલ આવે કે નહીં? કહેવાનું મતલબ, સામેવાળા વ્યક્તિના મનમાં ચાલનાર, મનમાં થનાર પૂતગલ વિષયના વિચારો એને જાણવાની શક્તિ હોવી એને મનોપર્યાય જ્ઞાન કહેવાય. આ મનોપર્યાય જ્ઞાન એ ઔદિક જ્ઞાન થી ઘણું વધારે સૂક્ષ્મ છે. ઇટ ઇઝ જ્ઞાન વિચ ઇઝ ડીપર અને ઔદિક જ્ઞાન ઇઝ બ્રોડર. ખ્યાલ આવ્યો. આ ડીપો અને બ્રોડો યાદ રાખજો, બાકીનું વિશેષ તો આગળ આવશે જયારે એક 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 જ્ઞાન ઉપર પછી સૂત્રો આવશે, તો એના ભેદો એના એની વિશેષતા બધું એમાં આપણે આગળ જોઈશું. ચાલો આગળ. અને કેવળ જ્ઞાન કોને કહે છે? તો સમસ્ત દ્રવ્ય ઉનકી સર્વ પર્યાયો કો એક સાથ પ્રત્યક્ષ જાણને વાલા જ્ઞાન તો કેવળ જ્ઞાન કહેવાય. ત્રણ લોક ત્રણ કાળના બધા જ પદાર્થો અને બધા જ પદાર્થોની બધી જ પર્યાયો એને એક સાથે જાણી લેવી. સમજો કે અવધિ જ્ઞાન અને મનોપર્યાય જ્ઞાનની ચર્ચા કરીએ તો એમાં કાળની મર્યાદા આપણે જોઈએ. સમજો કોઈની પાસે એટલું જ્ઞાન છે કે એક વર્ષ પહેલા મને એક વર્ષ પછી જાણી શકે, બરાબર? તો એમ કહી શકાય ને કે બે વર્ષનું જ્ઞાન એમને એક સાથે થાય છે. એટલે એટ અ મોમેન્ટ અત્યારના વર્તમાનમાં જ એક સાથે બે વર્ષનું જ્ઞાન એમને થાય છે. અને કેવળ જ્ઞાનીને કે અનાદિકાળથી લઈને અનંતકાળ સુધીનું બધું જ જ્ઞાન. પાછું એમાં કોઈ લિમિટેશન નહીં, કોઈ દ્રવ્યનું લિમિટેશન નહીં, કોઈ ક્ષેત્રનું લિમિટેશન નહીં. અનાદિ અનંત બધા એરિયાને જાણે છે, બધા કાળને જાણે છે, બધા જ પદાર્થોને જાણે છે, બધા જ ભાવોને જાણે છે. અવધિ જ્ઞાન મનોપર્યાય જ્ઞાનમાં સીમા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. તમે આપણે થ્રી ડાયમેન્શનલ પ્લોટ કરો, સમજો એક ગ્રાફ બનાવ્યો, એક બાજુ દ્રવ્ય, એક બાજુ ક્ષેત્ર, એક બાજુ કાળ, એક બાજુ ભાવ. તો કોઈ એરિયા આવે કે આની અંદર કંઈક હોય તો એને જાણી શકે. અને કેવળ જ્ઞાનમાં શું છે? બધાને ઇન્ફાઇનાઇટ સુધી લઈ જાઓ, બધું જાણી શકે, એને કેવળ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાનનું સ્વરૂપ જેટલું વિચાર કરીએ ને એટલો અંદરથી આશ્ચર્ય આપણને લાગે છે. આવું પણ જ્ઞાન હોઈ શકે, એની મહિમા અંદરથી આવે, એનો વિચાર કરવો જોઈએ. કેવળ જ્ઞાનની શક્તિ એટલે આમ ગજબ. તમે યુ કેનોટ ઇમેજિન કે કઈ વસ્તુને ન જાણી શકે. એક એક ફોર્મમાં સમજો આ ટેબલ છે, આ ટેબલ અત્યારના વર્તમાનમાં ટેબલના ફોર્મમાં છે, આ એરિયામાં છે, એની ઉપર શાસ્ત્ર છે, બરાબર? એની જે પણ એની લાઈફ એની કઈ ડેપ્રિસિએશન એનું થયું હશે, અત્યારે એવી એની મજબૂતી આવી છે. હવે ભૂતકાળમાં એને લઈ જાઓ કે ક્યાંથી ક્યાં ગયું, આ છેલ્લા એક મહિનામાં, બે મહિનામાં, સાત વર્ષમાં આ ટેબલને ક્યાં ક્યાં મુકાયું છે, ક્યાંથી બન્યું, એના પ્લાસ્ટિકના પરમાણુઓ ક્યાંથી આવ્યા, એની પહેલા એ કયા ફોર્મમાં હતા, હવે આગળ જઈને આનું શું થશે, હજી આગળ જઈને ક્યાં ક્યાં મુકાશે, એના પરમાણુ ક્યાં વિખેરાશે, ક્યારે વાતાવરણમાંથી કયા પરમાણુ જોડાઈ જશે, એક એક પરમાણુનો હિસાબ બધું કેવળ જ્ઞાનમાં આવી જાય. ખ્યાલ આવે છે? હવે જો કેવળ જ્ઞાનમાં આટલી સૂક્ષ્મતા હોય તો પછી બધા પરમાણુની પર્યાય નક્કી હોય કે નહીં, તો ક્રમબદ્ધ પર્યાય મળશે કે નહીં, ખ્યાલ આવે છે? હવે એ જ વસ્તુ ટેબલ લીધે એટલે પોતા ઉપર લગાવ કે આ આત્મા આપણે બધું જોયું ને હમણાં ક્ષેત્ર અને સ્પર્શના. ક્ષેત્ર એટલે કે વર્તમાનમાં અસંખ્યાત પ્રદેશી છે, કે સ્પર્શના એટલે કે ભાઈ હમણાં ક્યાં જઈને આવ્યા, ત્યાંથી ઉંદર ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા અહીંયાથી પાછા અહીંયા આવ્યા, ઘરે ગયા, મંદિર આવ્યા, આમ હા. એ આત્મપ્રદેશો ક્યાં ક્યાં ભૂમ્યા, ખ્યાલ આવે છે કે નહીં? હવે એવું અનાદિ અનંત લગાવી લો કે આત્મપ્રદેશો ત્રણ કાળમાં ક્યાંથી ક્યાં ભૂમવાના છે. ઉર્ધ્વલોકમાં જશે, અધોલોકમાં જશે, વળી આમ નિગોળમાં જશે, અહીંયા જશે, ત્યાં જશે, પછી સિદ્ધશીલા કરો. ખ્યાલ આવ્યો છે? વર્તમાન ક્રમમાં થયું છે, બધું ક્રમ બધું એક સાથે જાણે. જેવી રીતના પેલા અવધિ જ્ઞાનીને એક વર્ષ પહેલા અને એક વર્ષ પછી જણાય છે, તો હમણાં વર્તમાન સમયમાં ને કે ભાઈ હમણાં જ જાણી શકે કે છ મહિના પહેલા શું, છ મહિના પછી શું. ફરક એ શું છે કે એમને ઉપયોગ મૂકવો પડે છે. કેવળ જ્ઞાનનો કોઈ ઉપયોગ મૂકવો નથી પડતો, બધું પ્રગટ જ છે. વર્તમાનમાં આ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં બધું જણાય જાય. એમ જેટલું જાણવા યોગ્ય હતું આખી પિક્ચર એક જ સમયમાં પૂરું થઈ ગયું. આખું આખું જેટલું જાણવા યોગ્ય હતું બધું એક જ સમયમાં જણાઈ ગયું, એને કેવળ જ્ઞાન કહેવાય છે. ચાલો આગળ વધીએ. જો હવે થોડાક આમાં વધારે ખુલાસા છે તો જો યહાં કુમતી કુશુલ કો અવધિ ક્યો નહીં ગયા આપણે જોઈ લીધું, क्योंकि तीन ज्ञान नित्य ज्ञान है, अतः एक ज्ञान की विपरीत पर्याय और प्रमाण नहीं है। अगर हम ज्ञान सूत्र मतु मति श्रुत अवधि मन पर्याय केवल आनी ज्ञानम, ज्ञानम शब्द जैसे एक वचन है, क्योंकि ज्ञान गुण एक जीव, ज्ञान गुण ना पांच प्रकार अपने कही है, मति श्रुत अवधि मन पर्याय केवल, ये तो पर्याय है, पर्याय अनेक है और गुण तो एक बराबर। इना सिवाय जो एक समय एक ज्ञान की पर्याय है, फरी दीजो जीव नो ज्ञान गुण एक ज्ञान नो उघाड़, ज्ञान नो उघाड़ ये ज्ञान की पर्याय बराबर। એટલે ખરી રીતે કઈ પાંચ જુદી જુદી પર્યાયો છે જ નહીં, ખરી રીતે જે જ્ઞાન નો ઉઘાડ છે એ જ્ઞાન ની પર્યાય છે, પણ આ તો કર્મ ની શું અવસ્થા છે, એ કર્મ ના એંગલ થી એમાં પાંચ ભેદ પાડી છે કે મતિ જ્ઞાન આવરણ નો જેટલો પ્રકાર નો ઉદય હોય તેની સામે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનાવરણ નો જેટલો ઉદય તમે શુદ્ધ જ્ઞાન આદિ આવી ખ્યાલ આવે, એક સમયમાં એક જ જાત નો કર્મ નો ઉદય છે અને એક જ જાતનો ઉઘાડ છે, એટલે એક સમયમાં એક જ્ઞાનની પર્યાય થાય છે, પણ એ તો ઉપચાર ત્યાં પાંચ ભેદ સીધા, બાકી ખરેખર જ્ઞાન તો જ્ઞાન જ છે એ અહીંયા સમજાવ્યું। જો ઈ સૂત્ર મેં જ્ઞાનમ શબ્દ એક વચન કા હૈ વહ બતલાતા હૈ કે જ્ઞાન ગુણ એક હૈ ઓર ઉસકી પર્યાય કે લિયે પાંચ ભેદ હૈ, ઇસમે જબ એક પ્રકાર ઉપયોગ રૂપ હોતા હૈ तब दूसरा प्रकार उपयोग रूप नहीं होगा। अब पांच वाली कोई एक ज्ञान में व्यापार चाली रहे होंगे तो बीजा व्यापार क्या रहे नहीं, क्या कोई एक ही व्यवस्था है, इसलिए इन पांच में से एक समय में एक ही ज्ञान का प्रकार उपयोग रूप होता है। ख्याल आ रहा है कि नहीं, ऐसा मोमेंट का तो मति ज्ञान से का शुद्ध से का अवधि जैसा मना करेगा केवल, अगर जहाँ केवल ज्ञान से जहाँ तो बाकी बधा एम गर्भित बधा इंक्लूड थी गया, क्योंकि अगर उगाड़ पूरे पूरे थे, पर जहाँ मति ज्ञान है त्या शुद्ध नहीं, अवधि है त्या मति शुद्ध नहीं, आदि आदि समझ। अब जो एक पॉइंट मैंने याद आयो आपने वाँची तो यहाँ सर्वार्थ सिद्धि टीका मासी मन पर्याय ज्ञान विषय ये केवल रहेंगे, अब कलंक आचार्य सॉरी पूज्यपाल आचार्य ने सर्वार्थ सिद्धि टीका एमा एक क्वेश्चन पूछो वो लॉजिकल से विचार करो, क्वेश्चन शू पूछो कि कैसे अवधि ज्ञान मन पर्याय ज्ञान अने केवल के प्रत्यक्ष ज्ञान है એટલે आत्मा जी डायरेक्ट है बराबर, अने कंडीशन शू मूकी कि सामे वाला ना मन में थनार उद्गल विषय ना विकल्प मन पर्याय ज्ञान तो एने ज्ञान है, एक बाजु कहे आत्मा जी डायरेक्ट ज्ञान थाय छे अने एक बाजु कहे मन में थता विकल्प ने ज्ञान है तो डिपेन्डन्स ना थे કે સામે વાળાના મનમાં થનાર જ્ઞાનને જાણી શકે છે ને, તો ત્યાં ઇન્દ્રિય અને મન ઉપર ડિપેન્ડન્સ છે કે નહીં, તો ત્યાં જો આન્સર આપ્યો સર્વાર્થ સિદ્ધિમાં કે જેવી રીતના આપણે એમ કહીએ છીએ કે આકાશમાં અનેક રંગો છે, આકાશમાં બ્લુ કલર છે સમજો, તો બ્લુ કલર તો બ્લુ કલરમાં જ છે, આકાશમાં છે કેવું તો ઉપચાર છે, એવી રીતે મન પર્યાય જ્ઞાનીને સામે વાળાના મનમાં થનાર વિકલ્પો મનમાં થનાર એ તો એડિશનલ ઇન્ફોર્મેશન છે, ત્યાં અહીંયાથી તો ડાયરેક્ટ જ જણાય છે, અહીંયાથી મન પર્યાય જ્ઞાનીને પ્રત્યક્ષ જ જણાય છે અને ઓલા મન પર બી ડિપેન્ડન્સ નથી, ઉપચાર છે બેઝિકલી એના વિકલ્પોને જાણે છે એમ કહેવાનો મતલબ છે, ખ્યાલ આવ્યો કે નહીં। ફરીથી એ મન પર્યાય જ્ઞાની નિરાળ પોતે તો પ્રત્યક્ષ જ જાણે છે, કેમ કે એમને પોતાના કોઈ ઇન્દ્રિય મનનું એમાં સહાયતા નથી, સામે વાળાના મનની સહાયતા છે કે નહીં, તો જો સામે વાળાના મનના પણ એમાં કઈ કોન્ટ્રીબ્યુશન નથી, એ તો સામે વાળાના મનમાં થનાર એટલે એ જાતના વિકલ્પોને જાણે છે, કઈ કહેશો એટલે એ જાતના વિકલ્પોને જાણે છે, એટલે ઉચ્ચાર એમ કીધું કે મનમાં થનાર વિકલ્પ, જેવી રીતના આકાશમાં રંગ છે તો રંગ તો રંગમાં જ છે ને, એવી રીતના વિકલ્પો વિકલ્પોમાં છે, પણ મનમાં છે એ મન એડિશનલ ઇન્ફોર્મેશન છે, જે રીતે આપણે એમ કહીએ ને કે મેં આંખ દ્વારા જોયું એમ પણ કહી શકે ને, મેં જોયું તો આંખ દ્વારા કહેવું એ એડિશનલ ઇન્ફોર્મેશન છે, ત્યાં એના ઉપર ડિપેન્ડન્સ નથી એ શબ્દ ઉપર, કે મેં જોયું એમ કીધું હોય તો બી ચાલે. એવી રીતના મનોપર્યાય જ્ઞાની મુનિરાજ સામેવાળાના વિકલ્પોને જાણે છે, એમ કીધું તો પણ ચાલે. પણ મનમાં થનાર વિકલ્પો એ એડિશનલ ઇન્ફોર્મેશન આપી કે એમાં મન ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે અથવા પરોક્ષ જ્ઞાન થઈ જાય છે એવું નથી. ચાલો એ આપણે પાંચ જ્ઞાનની પર્યાયો જોઈ. જ્ઞાન જ્ઞાનમ શબ્દનો મતલબ જોયો. હવે જો આગળ હવે આ સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન પૂર્વક જ થાય છે અને સમ્યક દર્શન કારણ છે, સમ્યક જ્ઞાન કાર્ય છે. કારણ કાર્ય એટલે કે ખરેખર તો એક જ સમયમાં છે, પણ જેવી રીતે દીવો બાળે એની જ્યોત થાય અને પ્રકાશ થાય છે તો એ જ્યોત ને કારણ કહેવાય અને પ્રકાશ ને એનું કાર્ય કહેવાય. થાય છે દેવ સાથે. એવી રીતે આત્માનો જે અનુભવ કર્યો તો અનુભવ વખતે આ હું છું એવો નિર્ણય થયો એ સમ્યક દર્શન, અને એ નિર્ણયમાં એ આ હું છું એને જાણ્યું એ સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાન જાણવાનું કાર્ય થયું. સમ્યક જ્ઞાન આત્મા કે જ્ઞાન ગુણ થી શુદ્ધ પર્યાય છે. જ્યાં આત્મા છે કોઈ ભિન્ન વસ્તુ નહીં હે, આત્માની જે પર્યાય છે એને સમ્યક જ્ઞાન કહે. એટલે જ્ઞાન ગુણનું જ પરિણામ અને એને સમ્યક જ્ઞાન કહે. સમ્યક જ્ઞાન નું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે. સમ્યક જ્ઞાનમ પુનઃ સ્વાર્થ વ્યવસાયાત્મકમ વધુ. એટલે કે આ તત્વાર્થ સાર માંથી લીધું છે, જે અમૃત શંકરાચાર્ય ને લીધા છે તત્વાર્થ સૂત્ર. એનો અર્થ શું છે? જો નેક્સ્ટ લઈએ, અર્થ છે સ્વ. સ્વ અર્થ સ્વાર્થ કીધું ને, સ્વ અર્થ એટલે પોતાનો સ્વરૂપ, અર્થ એટલે વિષય, વ્યવસાય યથાર્થ નિશ્ચય. જે પોતાનું સ્વરૂપ જાણવાનો નિશ્ચય કરે છે એને સમ્યક જ્ઞાન કહેવાય છે. જે જ્ઞાનમાં હિન્દીમાં છે જે તીન વાત પૂરી હો ઉસે સમ્યક જ્ઞાન કહેતે હૈ. અર્થાત જિસ જ્ઞાન મેં વિષય પ્રતિબોધ કે સાથ સાથ સ્વ સ્વરૂપ પ્રતિભાષિત હો. સ્વને પરનું જ્ઞાન કહેવાય છે, જ્ઞાન હવે સ્વ પર પ્રકાશિત છે. તો આ હું છું અને આ પદાર્થને હું જાણી રહ્યો છું એવું બે પ્રકારનું જ્ઞાન એક સાથે થાય તેને સમ્યક જ્ઞાન કહે છે. વર્તમાનમાં પણ બે પ્રકારનું જ્ઞાન થઈ રહ્યું છે આપણને. જેવી રીતે આ ફોન છે તો મેં ફોનને જોયો, એમાં હું પણ આવી ગયો અને આ ફોન પણ આવી ગયો અને એને જોયું એ પણ આવી ગયું. તો મેં આમ હું એ પરિભાષા મારી ખોટી છે, એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન છે. ફોન અને જાણ્યો એમાં કઈ મિથ્યા નથી, એ તો પર પદાર્થ છે. એને પર તરીકે ન માનો અને મારા તરીકે માનો ત્યાં ભૂલ છે. હવે જેને સમ્યક જ્ઞાન થયું તો જાણશે તો એમ જ કે જો ફોન ને જાણે, પણ અહીંયા હું માં કોણ છે કે આત્મા છે. અને ત્યાં અંદર ભાવના શું છે કે આ પર પદાર્થ છે એના પુત્રો જુદા છે, મારા આત્માથી ભિન્ન છે. મારી સત્તા એમાં નથી, એની સત્તા મારામાં નથી, મારી કોઈ માલિકી એમાં નથી. એ જાતનું ત્યાં ભાવ છે. તો ઉસે સમ્યક જ્ઞાન કહેતે હૈ. હવે જો આગળ છેલ્લો પોઈન્ટ કે નવમા સૂત્રનો સિદ્ધાંત. આ મતી શ્રુતાથી જાણીને શું ફાયદો થયો? કે શ્રી જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રવર્તિત જ્ઞાન કે સમસ્ત ભેદો કો જાણકર, પર ભાવો છોડકર, નિજ સ્વરૂપ મેં સ્થિર હોકર, જીવ જો ચૈતન્ય ચમત્કાર માત્ર હૈ ઉસમે પ્રવેશ કરતા હૈ, ગહેરા ઉતર જાતા હૈ, વહ પુરુષ શીઘ્ર હી મોક્ષ પ્રાપ્ત કરતા હૈ. એટલે જે જીવ આ પાંચ જ્ઞાનનું સ્વરૂપ સમજીને પોતાના જ્ઞાન સ્વરૂપી આત્માનું સ્વરૂપ સમજે છે એમાં જ લીન થાય છે તો મોક્ષની પ્રાપ્તિ એને થાય છે. જો આ નવમા સૂત્ર સુધી આપણે જોયું, ટાઈમ ઘણો થઈ ગયો છે, આજે તો આજે અહીંયા સ્ટોપ કરીએ. દસમા સૂત્રથી આપણે આગળ લેશું. ચાલો જીવન સૂત્ર. નિજ નિધિ નિજ મે બતાહી અનંત ઉપકાર હે, નિજ કે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે. બોલો અનેકાંત નહીં દ્વાદશામી જિનવાણી માતા નો જય હો.